నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం కుటుంబమే మంగళం కుంకుందారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा अमृत चंद्राचार्य भगवान रचित आत्मख्याति टीका एनो स्वाध्याय आपणे करीए छीए. एमां गाथा 97 पछी जे कलश कहेवामां आवे छे ते कलश पैकी कलश 57 58 59 अने 60 ए आपणे कर्या छे. 60 मां कलश उपर पूज्य गुरुदेवे જે પ્રવચન આપ્યું એના કેટલાક અંશ કયા છે હવે તેના વધારે અંશ આજે લઈએ. કળશ 60, કળશ 60માં મૂળ વાત એ હતી કે જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જ જણાય છે એમ જે કહેવામાં આવ્યું, અને સાથે બે ઉદાહરણ આપવામાં આવ્યા. એક ગરમ પાણીનું ઉદાહરણ આપવામાં આવ્યું અને બીજું લવણનું એટલે મીઠાનું ઉદાહરણ આપવામાં આવ્યું. બંને ઉદાહરણને આપણે સમજ્યા અને એમાં લવણના ઉદાહરણ પછીથી જે વાત સમજાવી એના ઉપર પૂજ્ય ગુરુદેવ આગળ કહે છે. પ્રવચન રત્નાકર ભાગ 5મો એમાં પાના નંબર 93 ઉપર બીજા પેરેગ્રાફમાં કે આત્મા નિત્ય ચૈતન્ય ધાતુ છે, તે પર્યાયમાં વિકસિત થાય છે. જેમ કમળનું ફૂલ ખીલે તેમ આત્મા નિત્ય ચૈતન્ય ધાતુ નિજરસથી પર્યાયમાં ખીલી જાય છે. તે વખતે વ્યવહાર રત્નત્રયનો રાગ હોય તેને જ્ઞાન પરજ્ઞેયપણે જાણે છે. નિજરસથી વિકસિત થયેલી પર્યાયથી રાગને જાણે છે, રાગ છે તો જાણે છે એમ નહીં, પોતાના જ્ઞાનની પર્યાયમાં એ રાગને જાણે છે તો રાગ છે માટે જાણે છે એમ નથી. નિજરસથી વિકસિત થયેલી સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય એ કેવી રીતે વિકસિત થઈ છે તો કે પોતાનો એવો સ્વભાવ છે, એવા સ્વભાવને કારણે એટલે નિજરસથી વિકસિત થઈ છે. કમળ ખીલે છે તો કોઈ ખીલાવે છે એને? ના, એમ નથી. કમળ ની પર્યાય એ ખીલે છે તો એ સ્વયં એના પોતાના કારણે ખીલે છે. એવી રીતે આ ભગવાન આત્માની જ્ઞાનની જે પર્યાય થાય છે તે પર્યાય રાગને જાણે છે, એટલે રાગનું જ્ઞાન કરવાવાળી એ પર્યાય થઈ છે, તો એ પર્યાય ભગવાન આત્માનું પોતાનું જ્ઞાન છે. એ જ્ઞાનને કારણે એવી પર્યાય થાય છે, એટલે કે સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયથી એ રાગાદી ભાવને જાણે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. વ્યવહારથી એટલા માટે કહેવામાં આવે છે કે ખરેખર તો એ પોતે પોતાને જ જાણે છે, બીજાને જાણતો જ નથી. પણ જ્ઞેય માત્ર જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, એટલે એ જ્યારે સ્વને જાણે છે ત્યારે એને પર પણ જણાય છે, એટલે સ્વ પર પ્રકાશક એવો ભગવાન આત્મા છે. પણ આ એની શક્તિ નિજરસથી વિકસિત થઈ છે, એ કોઈએ કર્યું છે માટે નથી. એમ નથી કે જ્ઞાનાવરણીય કર્મનો અભાવ થયો માટે એનું જ્ઞાન વિકાસ પામ્યું છે, એમ નથી. એ શક્તિ પોતાની છે અને પોતાની શક્તિનો ઉઘાડ થયો છે, એ વિકસિત થઈ છે. એટલે કે ખરેખર જે શક્તિ શક્તિરૂપે પડી હતી એની વ્યક્તતા થઈ છે, એટલે એવો સ્વપર પ્રકાશક પોતાનો સ્વભાવ છે. બે દ્રષ્ટાંત આપ્યા છે, આ સિદ્ધાંત છે. આ જ વાતને 12મી ગાથામાં બીજી રીતે કહી છે કે વ્યવહાર છે તે કાળે જાણે લોક પ્રયોજનવાન છે એમ ત્યાં કહેવામાં આવ્યું છે. અહીંયા તો એમ કહેવામાં આવ્યું કે ભગવાન આત્મા સ્વનું જ્ઞાન કરે છે અને સ્વને જ્ઞેય બનાવીને નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વાનુભૂતિ કરે છે ત્યારે એ પરને પણ જાણે છે, એટલે પોતાના રાગદ્વેષના ભાવને પણ એ જાણવા વાળો થાય છે એમ એ સ્વ પર પ્રકાશક છે. અને આવું પરને જાણવું એને વ્યવહાર કહેવામાં આવ્યો છે. જ્યારે 12મી ગાથામાં તો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એ રીતે વાત હતી. ત્યાં તો એમ વાત હતી કે ત્રિકાળી ભૂતાર્થ ભગવાનના આશ્રયે જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાન કે એના પોતાના કારણે થયું છે, જે જ્ઞાન પોતાને થયું છે એ જ વખતે 12માં જે કંઈ છે તે જો વ્યવહાર છે એ જાણેલો પ્રયોજનવાન છે એમ વાત હતી. અહીંયા એને એમ લીધું કે ત્રિકાળી ભગવાન આત્મા ભૂતાર્થ જે એના આશ્રયે જે જ્ઞાન પ્રગટ થયું છે એ પોતાથી પ્રગટ થયું છે, નિજરસથી વિકસિત થયું છે અને તે જ્ઞાન પર્યાય પોતાથી વિકસિત થઈ છે. એમ નથી કે રાગ છે તો એનું જ્ઞાન થયું છે, એમ બિલકુલ નથી. ગુરુદેવ કહે છે કે પ્રભુ તારો સ્વભાવ જ એવો છે કે નિજરસથી વિકસિત થાય, એ જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે પોતે પોતાથી જ વિકાસ પામે. નિત્ય ચૈતન્ય ધાતુનું પર્યાયમાં પરિણમન થતાં ક્રોધાદિ ભાવોનું કર્તૃત્વને તોડતું જ્ઞાન પ્રગટ થાય છે. વ્યવહારનો રાગ આવે તેને જ્ઞાન પરજ્ઞેયપણે જાણે છે અને તેથી તેના કર્તૃત્વને ભેદે છે, રાગનું કર્તૃત્વ ઉડાવી દે છે અને નિજરસથી જે જ્ઞાન સ્વ પર પ્રકાશક જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનનો કર્તા થાય છે. આત્મા કોનો કરતા હોય? પોતાના સ્વભાવ ભાવનો કરતા એમ કૃપાળુ દેવે કહ્યું છે, એટલે કે એ જ્ઞાનનો કરતા થાય. પરજ્ઞેયને પણ એ જાણે ન જાણે એમ નથી, પણ ખરેખર તો એ સ્વને જ જાણે છે અને રાગનો એને જાણે છે છતાં કરતા થતો નથી, પરને જાણે છે છતાં એનો કરતા થતો નથી. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ધાતુ છે, તેની સ્વ પર પ્રકાશક પર્યાય જે પ્રગટ થઈ તે નિજરસથી નિજ શક્તિથી પ્રગટ થઈ છે, કોઈ એને કરાવે છે એમ નથી. તે જ્ઞાનની પર્યાય ક્રોધાદિ ભાવ એટલે કે વિકારી ભાવના કર્તૃત્વને છેદતી, એટલે કે હવે એ કર્તૃત્વ એને રહેતું જ નથી, માત્ર એને જાણે છે એટલે કર્તૃત્વને છેદતી પોતાની સ્વ પર પ્રકાશક શક્તિથી એ ક્રોધાદિ ભાવને જાણે છે પણ એને કરતી નથી. જ્ઞાનની પર્યાય જે પોતાના નિજરસથી પ્રગટ થાય છે તેને પોતાની ન માનતા રાગને પોતાનો માને તો પછી રાગનું કર્તૃત્વ થઈ જાય. પોતાની શક્તિ જેને કારણે એને જ્ઞાનની પર્યાય થાય છે એ પોતાના નિજરસથી પ્રગટ થઈ છે એને પોતાની માનવી જોઈએ. એને ઠેકાણે અજ્ઞાની વિચારો જે જ્ઞાનમાં રાગ જણાય છે એ રાગને પોતાનો માને છે અને એની સાથે એકરૂપતા કરી અને એનો કર્તા થઈ જાય છે. રાગને ભિન્ન જાણનાર જે જ્ઞાન છે તે જ્ઞાન એ રાગના કર્તૃત્વને છેદે છે. રાગને ભિન્ન જાણે છે એટલે માત્ર જાણે જ છે, એની સાથે એકરૂપતા કરતો નથી એટલે રાગના કર્તૃત્વને છોડે છે, રાગના પોતે કરતા થતા નથી. એમ રાગના કર્તૃત્વને છેદીને એ જ્ઞાતા થાય છે. પાના નંબર 94 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે પરજ્ઞેયનું જે જ્ઞાન થાય છે તે સહજ પોતાના કારણે થાય છે, એ કંઈ પરજ્ઞેયના કારણે થાય છે એમ નથી. તારી શક્તિનું સામર્થ્ય જ એવું છે કે તે સમયમાં સ્વ પર પ્રકાશક જ્ઞાન સહજ પ્રગટ થાય છે, કે પ્રભુ તારી શક્તિ છે, જ્ઞાનનો સ્વભાવ છે એ સહજ રીતે પ્રગટ થાય છે, એમાં એને બીજા કોઈની અપેક્ષા નથી. એટલે એ જ્ઞાનની પર્યાય રાગને જાણે ત્યારે એને રાગની પણ અપેક્ષા નથી. સ્વપર પ્રકાશક જ્ઞાન સહજ પ્રગટ થાય છે. રાગ અને જ્ઞાન પર્યાયમાં એક જ સમયે થાય છે. જ્યારે રાગ થાય છે ત્યારે જ એ રાગનું જ્ઞાન પણ થાય છે. બંનેનો સમય એક છે. જ્યારે રાગ થાય છે ત્યારે એ રાગને જાણવાવાળી જ્ઞાનની પર્યાય પણ થાય છે. એટલે જે અજ્ઞાની છે એ એમ માને છે કે મને રાગ થયો. ખરેખર તો એને જાણવાવાળી એના જ્ઞાનની પર્યાય છે. બંનેનો સમય એક છે. રાગ થાય છે ત્યારે એ જ વખતે એને જાણવાવાળી જ્ઞાનની પર્યાય થાય છે. એટલે રાગ અને જ્ઞાન એક જ સમયે થાય છે, આગળ પાછળ નહીં. બંનેના ક્ષેત્ર પણ એક છે. માટે રાગ આવ્યો તો અહીં જ્ઞાન થયું એમ ક્યાં રહ્યું? એમ છે જ નહીં. બંને એક વખતે થાય છે એટલે એમ નથી કે રાગ આવ્યો માટે જ્ઞાન થયું, એમ નથી. રાગ થવો અને એનું જ્ઞાન થવું બંને એક જ સમયમાં થાય છે. બંનેનું ક્ષેત્ર પણ એક જ છે. એટલે જ્ઞાન થાય છે એ જીવનો સ્વભાવ છે, ભગવાન આત્માનો એવો જ સ્વભાવ છે. માટે જ્ઞાન થાય છે અને એ રાગનું એને જ્ઞાન થાય છે તે વખતે પણ એ તો પોતે ત્રિકાળ નાયક જ છે. પણ અજ્ઞાનને લીધે જ્યારે એ રાગનું જ્ઞાન થાય છે ત્યારે એને જાણે કે પોતે રાગને કરતો હોય ને એવું લાગે છે અને એની સાથે એમ એકરૂપતા કરી અને એ રાગનો કરતા થાય છે. પણ ખરેખર તો એના સ્વભાવમાં એવું કંઈ નથી કે જેથી એ રાગનો કરતા થાય. સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે. સ્વભાવ તો રાગ આવ્યો છે તો રાગને જાણે, ક્રોધ છે તો ક્રોધને જાણે. પરનું લક્ષ થતા જે કંઈ ભાવ થયો છે એને માત્ર એ જાણે એ સમયે એને એવું જ જ્ઞાન થાય છે. અને એવું જ્ઞાન થાય છે તેમાં કંઈ એ પરનું નિમિત્ત છે માટે જ થાય છે એમ નથી. જ્યારે એવું જ્ઞાન થાય છે ત્યારે નિમિત્ત તરીકે જે છે તે છે. એટલે રાગ છે એ પર છે, એ રાગ આવ્યો છે એ જ સમયે એનું જ્ઞાન થાય છે. બંને વસ્તુ તદ્દન ભિન્ન છે. રાગનું એને જ્ઞાન થાય છે બસ આટલું જ છે. પરંતુ અજ્ઞાનીને જે રાગનું જ્ઞાન થાય છે એને રાગને પોતાનો માને છે, પોતે એ રૂપ પરિણમે છે, પોતે એમાં એકતા કરે છે, રાગી થાય છે અને એમ કરતા એવા ભાવનો એ કરતા થાય છે. જ્ઞાની તો એ વખતે એને પોતાથી જુદો જાણે છે. એ તો પોતાના જ્ઞાનની પર્યાયમાં જે દેખાય છે એ બધાને પોતાથી ભિન્ન જાણે છે. પોતે ભગવાન આત્મા સ્વનું લક્ષ કરીને રહ્યો છે ત્યારે જે અનુભવ થાય છે એ અનુભવ કરે છે તે કાળે પણ, જે અનુભવ કરે છે એ કાળે પણ એને કોઈ દ્વેત હોતો નથી, બેપણું હોતું નથી. એટલે એકરૂપતા એને પોતાના સ્વભાવ સાથે થાય છે. અને આવું જેણે અનુભવ્યું છે એને પછી બીજા સાથે એકરૂપતા ક્યાંથી થાય? આવો જેને અનુભવ થયો હોય પોતાના સ્વરૂપનો એને પછી બીજા સાથે એકરૂપતા ક્યાંથી થાય? એટલે બીજાને તો એ માત્ર જાણવાવાળો જ રહી જાય છે. અને એટલે જ ગુરુદેવે વારંવાર કહ્યું છે કે એક વખત સમ્યક દર્શન થાય પછી બધું બદલાઈ જાય છે. પછી બધું એને જ્ઞેય તરીકે પોતાથી જુદું જણાય છે. એમાં એને કંઈ જુદું પાડવું પડતું નથી. એટલે એમ એને રાગ સાથે એકરૂપતા થતી નથી, દ્વેષ સાથે એકરૂપતા થતી નથી. એક વખત ભગવાન આત્મા સાથે એકરૂપતા થાય છે, અદ્વૈતપણે સ્વરૂપનો અનુભવ થાય છે, કોઈ બેપણું રહેતું જ નથી. એ જાણનારો અને જે જણાય છે તે એકરૂપ થઈ જાય છે. એવો જે અનુભવ થયો એ પછીથી એને જ્યારે જ્યારે એ બહારમાં છે, પોતાના સ્વરૂપમાં નથી, ત્યારે ત્યારે દરેક વખતે દ્રષ્ટિ આત્મા તરફ રહે છે અને બીજું બધું જે કંઈ દેખાય છે એ બધું એને જ્ઞેય તરીકે જણાય છે. એનો એક જ્ઞાતા દ્રષ્ટા જ હોય છે. પણ એ જે દેખાય છે, જે જણાય છે જ્ઞાનમાં, એની સાથે એને એકરૂપતા થતી નથી. એ બધા પરજ્ઞેયો છે, એની સાથે એને ક્યારેય પછી એકરૂપતા થતી નથી. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ આત્મા તરફ જ હોય છે. રાગ આવ્યો છે માટે જાણે છે એમ પણ નથી. કેમ કે જ્ઞાન થવું એ પોતાનું સ્વતંત્ર કાર્ય છે, કે પોતાના કારણે થાય છે. જ્ઞાન થવામાં જ્ઞાનને કોઈની અપેક્ષા હોતી જ નથી. જ્ઞાનનો એવો જ સ્વભાવ છે. તો શું નિમિત્ત છે જ નહીં? પ્રશ્ન કર્યો અહીંયા ગુરુદેવે સરસ ઉત્તર આપે છે કે ભાઈ નિમિત્ત તો છે, એની કોણ ના પાડે છે. અહીં તો એમ વાત છે કે જ્ઞાન રાગને જાણે એમાં રાગ નિમિત્ત છે તો રાગને જાણે છે એમ નથી. નિમિત્ત હો પણ નિમિત્તથી જ્ઞાન થયું છે એમ નથી. એ જ્યારે એને જાણે છે એ વખતે એ નિમિત્ત હતું, પણ એ નિમિત્તે કંઈ જ્ઞાન કરાવ્યું છે એમ બિલકુલ નથી. નિમિત્તે કંઈ પણ કર્યું છે એમ નથી. ગુરુદેવે આ વાત સમજાવી એને બહુ ઓછા લોકો સમજી શક્યા છે. કેમ કે અભ્યાસ નહીં ને, શાસ્ત્રનો અભ્યાસ નહીં, એના ઉપર ચિંતવન મનન મંથન હોય નહીં, એટલે નિમિત્તને સમજી શકતા જ નથી. ગુરુદેવ નિમિત્તને જે રીતે સમજાવે છે એ રીતે બહુ ઓછા લોકો સમજે છે. નિમિત્ત છે, નિમિત્તની ક્યારેય ગુરુદેવે ના પાડી જ નથી. નિમિત્ત હોય જ છે, ઉચિત નિમિત્ત હોય, પણ નિમિત્ત કંઈ કરે એમ વાત નથી. નિમિત્ત કંઈ કરતું નથી. આટલી વાતને સમજવામાં લોકોને વર્ષો વીતી ગયા, પણ હજી એવા ને એવા જ રહ્યા છે. બસ હજી એ જ વાત લઈને રહ્યા છે. કેટલાય લોકો સંપ્રદાયોની અંદર હજી એવા જ નિમિત્તના જ ઉપદેશ આપે છે કે નિમિત્ત દ્વારા જ બધું થાય એ નિમિત્ત. અને લોકોને મનમાં કેટલાયને એમ છે કે આપણે કંઈક સારા કામમાં નિમિત્ત બનીએ. અરે ભાઈ, નિમિત્ત બનાતું નથી, નિમિત્ત થવાય નહીં. તમે નિમિત્ત ક્યાં થઈ શકો છો? જેનું ઉપાદાન તૈયાર છે એ ઉપાદાન કારણ જ મુખ્ય છે, અને એ વખતે જે હાજર હોય એ નિમિત્ત કહેવામાં આવે. એટલે નિમિત્ત હોય, નિમિત્ત ન હોય એની તો વાત નથી, પણ નિમિત્ત કંઈ કરતું નથી આટલી વાત પકડવાની છે. નિમિત્ત હંમેશા ધર્માસ્તિકાવત વર્તે છે. ગુરુદેવે આ વાત ખૂબ સમજાવી, ખૂબ ખૂબ સમજાવી, પણ એ રાગના રશિયા, શુભભાવના રશિયા અને નિમિત્તના રશિયાઓને એ વાત હજી બેઠી નથી, એટલે પછી સમ્યક દર્શન તો ક્યાંથી થાય? ભગવાન આત્મા પૂર્ણ આનંદનો નાથ, પ્રભુ જ્ઞાનનો દરિયો અંદર પોતાની શક્તિથી ડોલી રહ્યો છે. એનું જે જ્ઞાન પોતાથી થયું તે જ્ઞાન ક્રોધાદિને જાણતું, રાગને જાણતું, જે કંઈ ભાવ છે એ બધાને જાણતું, તેના કર્તૃત્વને ભેદતું, એટલે કે એને જાણે છે પણ એનું કરતા થતું નથી, એવું એ પ્રગટ થયું છે. રાગ મારી ચીજ નથી એમ રાગને ભિન્નપણે જાણતા રાગનું કર્તૃત્વ છૂટી જાય છે. આ બધી વાત શા માટે લીધી? તો એટલા માટે લીધી કે રાગ જણાય છે તો જણાય છે, પણ એથી કરીને રાગ મારો છે ને રાગ હું કરું છું, જે ભાવ છે એ મારો છે એમ જે બુદ્ધિ ચાલી આવે છે, અનાદિની જે માન્યતા ચાલી આવે છે એ છોડવી છે, એ કર્તાપણાની માન્યતાને છોડવી છે. એટલા માટે માત્ર રાગનો જ્ઞાન કરવાવાળો ભગવાન આત્મા છે એ વાત સમજાવી છે. રાગ કરવાવાળો ભગવાન આત્મા નથી. એટલે રાગ મારી ચીજ નથી એમ રાગને ભિન્ન જાણવામાં આવે તો પછી રાગનો કર્તાપણું છૂટી જાય. આ બહુ સૂક્ષ્મ વાત છે ભાઈ. શું રાગ તત્વના કારણે અહીં જ્ઞાન તત્વ છે? જો બીજી રીતે સમજાયું, તર્કથી સમજાયું કે રાગ તત્વ જુદું છે અને જ્ઞાન તત્વ જુદું છે. એક તત્વ બીજા તત્વના આધારે તો હોય નહીં. રાગ તત્વ કંઈ જ્ઞાન તત્વના આધારે છે. નવ તત્વની વાત લીધી ને આપણે. જ્ઞાન તત્વ એ જીવ તત્વ છે અને રાગ તત્વ એ આશ્રવ તત્વ છે. એ રાગ તત્વ એ જ્ઞાન તત્વના આધારે છે એમ તો છે નહીં. તો પછી રાગને જ્ઞાન જાણે છે એમ કહેતા જ રાગની એકતા તૂટી ગઈ. માત્ર રાગને જાણે છે એટલે જુદી વસ્તુ છે માટે એને જાણે છે, અર્થાત રાગનું કર્તૃત્વ છૂટી ગયું. રાગ પોતે કરે છે માટે જાણે છે એમ નથી. રાગ આવ્યો છે તો આવ્યો છે, પણ પોતાથી ભિન્ન છે, પોતે એનો કરતા નથી એમ એને જાણે છે. રાગ અને જ્ઞાનની ભિન્નતાને ભગવાન આત્મા જાણે છે અને એ જ જ્ઞાની છે. રાગ અને જ્ઞાનને સંકિતી ભિન્ન જાણે છે. સ્વ પર પ્રકાશક જ્ઞાનની પર્યાયમાં પોતાનું અને જે પ્રકારના રાગ દ્વેષ હોય તેનું તે પ્રકારનું જ્ઞાન પોતાથી સ્વયં પ્રકાશે છે. આગળ 372 ગાથામાં આવશે. કુંતકુંજાચાર્ય ભગવાને 372 ગાથામાં કહ્યું છે કે સર્વદ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઉપજે છે. સર્વદ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઉપજે છે એટલે કે એ રીતે પરિણમે છે. પોતાનો પોતાના ગુણને કારણે જેવો સ્વભાવ છે એવા સ્વભાવ રૂપે જ એ ઉપજે છે, એવા સ્વભાવ રૂપે જ પરિણમે છે. અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી. બીજા દ્રવ્યના ગુણથી પહેલા દ્રવ્યની અંદર એવી ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી, એવી પર્યાય ઉત્પન્ન કરી શકાતી નથી. જે ગુણ જે દ્રવ્યના છે એવા ગુણ પ્રમાણે એનો એ સ્વભાવ છે અને એવા ભાવે પરિણમવું એ દરેક દ્રવ્યને માટે સહજ છે. એટલે દરેક દ્રવ્ય પોતે પોતાના સ્વભાવથી ઉપજે છે, પરિણમે છે, અને અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી. ગુણનો અર્થ ત્યાં પર્યાય થાય છે. એટલે કે એક દ્રવ્યની અંદર બીજા દ્રવ્યના ગુણની પર્યાય ઉત્પન્ન કરી શકાય નહીં. સર્વદ્રવ્યોની પર્યાય પોતાથી પોતાનામાં રહેલા જેવા ગુણ છે એ રીતે થાય છે. નિમિત્ત હોય, નિમિત્ત બીજું દ્રવ્ય છે તો કે બીજા દ્રવ્ય દ્વારા પહેલા દ્રવ્યની અંદર કોઈ ગુણ ઉત્પન્ન કરી શકાય કે એવી પહેલા દ્રવ્યના ગુણો ને અનુરૂપ બીજા દ્રવ્યની પર્યાય થાય એમ બને નહીં. નિમિત્ત હોય પણ નિમિત્તથી કોઈ અન્ય દ્રવ્યની પર્યાય કરાતી નથી. માટીનું આપણે ઉદાહરણ લઈએ તો કે માટીનો સ્વભાવ જ એવો છે કે એની પર્યાય ઘડા રૂપે થઈ શકે. એનામાં એવો ગુણ છે, માટીમાં એવો ગુણ છે એટલે માટીના સ્વભાવથી એ ઘડાની પર્યાય ઉત્પન્ન થાય છે. પણ કુંભાર જે નિમિત્ત કારણ છે એ કુંભારનો સ્વભાવ જુદો છે. એટલે એ કુંભારના સ્વભાવથી ઘડાની પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી. કુંભાર એ ચેતન છે, એના સ્વભાવથી કંઈ માટીની પર્યાય થતી નથી એટલે કે ઘડાની પર્યાય થતી નથી. માટીના સ્વભાવથી ઘડાની પર્યાય ઉત્પન્ન કરી શકાય છે, કુંભારના સ્વભાવથી નહીં. આ વાતને બેસાડવાની છે. તેવી રીતે પરમાત્મા અહીં એમ કહે છે કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન એમ કહે છે કે પોતાનું સ્વરૂપ જ્યાં દ્રષ્ટિમાં આવ્યું ત્યાં જ્ઞાનની સ્વ પર પ્રકાશક પર્યાય પ્રગટ થઈ. પરના લક્ષે સ્વ પર પ્રકાશક પર્યાય પ્રગટ નથી થતી. સ્વનું લક્ષ કરવાથી પોતે પોતાને અનુભવે છે, પોતે કેવડો છે એનો એને ખ્યાલ આવે છે અને બધાથી જુદો પોતાને એ અનુભવે છે. એટલે એમ એને સમ્યક જ્ઞાન થાય છે. એટલે પોતાનું સ્વરૂપ જ્યાં દ્રષ્ટિમાં આવ્યું ત્યાં પછી જ્ઞાનની સ્વ પર પ્રકાશક પર્યાય પ્રગટ થઈ તે જ્ઞાનની પર્યાય બધાને જાણે છે, રાગને જાણે છે. પણ રાગ છે માટે જાણે છે એમ નથી. જ્ઞાનીને કોઈક ક્રોધના પરિણામ થઈ ગયા ત્યાં તેનું જ્ઞાન થયું તે ક્રોધને લઈને થયું એમ નથી. કેમ કે એક જ સમયમાં થાય છે. અહીંયા ક્રોધના પરિણામ થાય છે તે જ વખતે એને જ્ઞાનમાં એ ક્રોધ થયો એ જણાય છે. એટલે જ્ઞાન પોતાથી થાય છે તેમાં એ રાગ ક્રોધ એ નિમિત્ત છે. પણ નિમિત્ત કંઈ જ્ઞાન કરાવે છે એમ નથી. નિમિત્તથી જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન ગુણ પોતાનો છે અને એનું પરિણમન થાય છે એટલે એ જ્ઞાન થાય છે, એટલે એ જ્ઞાનની પર્યાય થાય છે. જ્ઞાનની પર્યાય જુદી છે અને રાગ છે એ બંને જુદા છે. રાગથી જ્ઞાન થાય છે એમ માને તે જ્ઞાનના સામર્થ્યનો નાશ કરે છે. એને ખ્યાલ નથી આવતો કે જ્ઞાનનું સામર્થ્ય શું છે, જ્ઞાન ગુણ કેવો છે, જ્ઞાન ગુણ કેવડો છે, ભગવાન આત્મા કેવડો છે, એનું સામર્થ્ય શું છે એ એને જે ખ્યાલમાં જ નથી આવ્યું. જે એમ માને કે રાગથી જ્ઞાન થાય છે કે ક્રોધથી જ્ઞાન થાય છે એમ માને છે એને તો ભગવાન આત્માનો ખ્યાલ નથી આવ્યો, ભગવાન આત્માના જ્ઞાન ગુણનું સામર્થ્ય એને સમજાયું નથી. કુંભારથી જો ઘડો થાય તો માટીમાં જે ઘડો થવાનું સામર્થ્ય છે તેનો નાશ થાય છે. ઘડો જો કુંભારથી થતો હોય તો પછી માટીમાં જે સામર્થ્ય પડ્યું છે જે ઘડા રૂપે પરિણમવાનું માટીમાં ઘડો થવાનું અંદરમાં સામર્થ્ય છે. માટીમાં એવું સામર્થ્ય છે, ઘડો થવાનું સામર્થ્ય માટીમાં છે. અને તમે એમ કહો કે કુંભારથી ઘડો થાય તો પછી માટીમાં જે સામર્થ્ય હતું એનો તો નાશ થયો. આવી આ વાત છે, સિદ્ધાંતની વાત છે. જેને એક જ ભાવ પછી મોક્ષે જવાનું છે એવા એકાવતારી ઇન્દ્રો અને ગણધર દેવો જે વાણી સાંભળે તે વાણી કેવી હોય, સતના સિદ્ધાંત પ્રસિદ્ધ કરનારી તે વાણી અતિ વિલક્ષણ પારલૌકિક હોય છે. એવી આ કેવળી ભગવાન તીર્થંકર ભગવાનની વાત છે, એમની આ વાણી છે, એમાંથી આ જ્ઞાન આવ્યું છે. અહીંયા 95માં પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે નિત્ય ચૈતન્ય ધાતુ તે ધ્રુવ, ભગવાન આત્મા જે પર્યાય વિનાનો બદલાતો નથી તેવો અનંત ગુણોનો પિંડ, જે હોવાપણે છે, સતપણે છે, અનાદિથી છે, અનંતકાળ સુધી રહેવાનો છે, એટલે નિત્ય છે, ચેતન છે, સદાય જ્ઞાન સ્વભાવી છે, એ નિત્ય ચૈતન્ય ધાતુ તે ધ્રુવ અને નિજરસથી વિકસિત થઈ જે દશા તે પોતાની પર્યાય, તે જ્ઞાનની પર્યાય. પોતાને કારણે નિજરસથી વિકસિત થઈ, પોતાને કારણે પોતાથી વિકસિત થઈ છે એવી એ પર્યાય. પરના કરતાની તો વાત નથી, પર પદાર્થ જે છે એના કરતા થવાની તો વાત જ નથી, અને રાગના કરતાની પણ વાત નથી, રાગનો પણ એ કરતા થતો નથી. રાગનું જ્ઞાન થયું તે પણ રાગના કારણે નહીં. જ્ઞાનની પર્યાય રાગને જાણે છે એમ કહેવું તે પણ વ્યવહાર છે, કેમ કે રાગમાં જ્ઞાન તન્મય નથી, જ્ઞાન એનાથી જુદું જ રહે છે, જુદું રહીને એને જાણે છે. જો રાગમાં તન્મય થઈને જ્ઞાન જાણે તો રાગનું કરતા થઈ જાય, જ્ઞાતાપણું ન રહે. માટે પોતામાં તન્મય થઈને જાણે તે જ્ઞાન રાગના કર્તૃત્વને છોડતું અથવા તો એને છેદતું પોતાથી પ્રગટ થાય છે એમ સિદ્ધાંત છે. એ રાજમલજીની ટીકામાંથી આ વાત આવી છે, અને રાજમલજી એને એ રીતે કહ્યું છે કે સ્વરૂપગ્રાહી જ્ઞાન, જે જ્ઞાન સ્વરૂપને ગ્રહણ કરે છે તેવું સ્વરૂપગ્રાહી જ્ઞાન, પરને જાણે છે એટલે કે પરને ગ્રહણ કરે છે એમ નથી. જ્ઞાન તો હંમેશા સ્વને જ ગ્રહણ કરે છે, પરને જાણે પણ એથી કંઈ પરને ગ્રહણ કરે નહીં. સ્વરૂપગ્રાહી જ્ઞાન કહીને રાજમલજીએ કમાલ કામ કર્યું છે. પારા નંબર 96 ઉપર અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે એક બાજુ શુદ્ધ ચૈતન્ય ધાતુ અને એક બાજુ આ ક્રોધાદિક રાગના પરિણામ, એ બંનેનો જ્ઞાન ભેદ જાણે છે. ભેદ જ્ઞાન જેને કહીએ છીએ એ ભેદ જ્ઞાન સ્વને અને પરને જુદા પાડે છે, એટલે કે પોતે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ધાતુ જેમાં નિર્મળ પર્યાય પણ નથી એવું એ ધ્રુવ તત્વ એ એક બાજુ છે, અને એને જાણનારું પોતાનું જ જ્ઞાન જ્ઞાનની પર્યાય જ્યારે સ્વલક્ષી થાય છે ત્યારે એને સમ્યક દર્શન થાય છે, સમ્યક જ્ઞાન થાય છે. અને એવું જેને થાય છે એને પરનું જ્ઞાન થાય છે, એટલે કે શુભભાવ કે ક્રોધાદિના ભાવનું જ્ઞાન થાય છે, તો એ પોતાથી સ્વયં થાય છે એમ નથી કે એ શુભભાવ થયો છે માટે થાય છે એમ નથી. એટલે ક્રોધાદિક રાગના પરિણામ અને પોતાની ચૈતન્ય ધાતુ એ બંનેને જ્ઞાન જુદા જુદા જાણે છે. તેથી જ્ઞાન રાગનું કર્તૃત્વ છોડે છે, છેદે છે, જ્ઞાતાપણે રહે છે. અરે વ્યવહાર રત્નત્રયનો રાગ જે હોય એ રાગ પણ જો મારો અને હું એનો કરતા એવી કરતાપણાની બુદ્ધિ હોય તો એ મિથ્યાત્વ છે. જેને એ રાગને અને પોતાના જ્ઞાનને જુદા જાણ્યા છે એને એવી બુદ્ધિ છૂટી જાય છે. વ્યવહાર રત્નત્રયનો રાગ મારો અને હું તેનો કરતા એવી કર્તાપણાની બુદ્ધિ છૂટી જાય છે. વ્યવહારના રાગનું માત્ર જ્ઞાન કરે છે, અને એ પણ ખરેખર તો અપેક્ષાથી કહેવાય કે એનું જ્ઞાન કરે છે. જ્ઞાની તો પોતે પોતાની દ્રષ્ટિ સ્વ તરફ રાખીને જ રહ્યો છે, સ્વનું જ જ્ઞાન કરે છે. પેલું જ્ઞાન તો થઈ જાય છે. જ્ઞાનાત એવ પ્રભવતી, એટલે કે જ્ઞાન અને રાગનો ભેદ સ્વરૂપગ્રાહી જ્ઞાનથી જ પ્રગટ થાય છે. એટલે સ્વરૂપને ગ્રહણ કરવાવાળું જ્ઞાન જેને થાય છે એને જ એ ભેદ જ્ઞાન વર્તે છે. અને એવો જ એ જ્ઞાની એ રાગને જાણવાવાળો માત્ર દ્રષ્ટા થઈ જાય છે. સ્વરૂપગ્રાહી જ્ઞાન જે સ્વને જાણે છે, સ્વને ગ્રહણ કરે છે, એ પોતે ભગવાન આત્મા છે એમ જેને લક્ષ થયું છે, એમ જેને અનુભવ થયો છે, એના જ્ઞાનની પર્યાયમાં પરને જાણે છે તો પોતે પોતાથી જાણે છે, એમાં પરનું કોઈ કર્તૃત્વ નથી. અને પરને જાણે છે તે વખતે એ પરનો કર્તા થતો નથી. તો આ રીતે 60મા કલશની અંદર ઘણા શાસ્ત્રોની ઘણી વાત અને ઘણા સિદ્ધાંતો આપણને ગુરુદેવે સમજાવી દીધા. હવે અહીંયા સમયસારમાં આગળ કહે છે કે હવે અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે, પરંતુ પૂતગળના ભાવને કદી કરતો નથી, એવા અર્થનો આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક કહે છે. એટલે 61મો કળશ જે કહેવામાં આવ્યો છે એ હવે આગળ જે ગાથા આવે છે એની સૂચના રૂપે કહ્યો છે. શું કહ્યું અહીંયા કે અજ્ઞાની, જ્ઞાનીની વાત તો આપણે સમજ્યા, પણ અજ્ઞાનીની વાત લઈએ તો અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે, પરંતુ પૂતગળના ભાવને કદી કરતો નથી, એવા અર્થનો આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક કહેવામાં આવે છે. અને એવો જ પાછો એને દ્રઢ કરતો શ્લોક 62મો કહેવામાં આવ્યો છે. એટલે આપણે શ્લોક 61 અને 62 બંને સાથે લઈએ. અજ્ઞાની પણ એ પૂતગળના ભાવને કરતો નથી, અજ્ઞાની પણ ખરેખર તો એ પૂતગળના ભાવને કરતો નથી, અજ્ઞાની પણ પોતાના ભાવને કરે છે, એવું હવે આગળની ગાથામાં આવવાનું છે. એની સૂચના રૂપે આ શ્લોક કહેવામાં આવ્યો 61મો, અને એવા 61મા શ્લોકની જે દ્રઢતા કરતો 62મો શ્લોક છે. તો બંને શ્લોકને આપણે સાથે લઈએ. 61 અજ્ઞાનમ જ્ઞાનમ અપિ એવ કુર્વન આત્માનમ અજ્જિસા સ્યાત કરતા આત્મા આત્મભાવશ્ય પરભાવશ્ય ન ક્વચિત. 62મો શ્લોક છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન્યત કરોતિ કિમ પરભાવશ્ય કર્તાત્મા મોહોયમ વ્યવહારિણામ. અહીંયા 61મા શ્લોકના અર્થમાં કહે છે કે એવમ આ રીતે અજ્જસા એટલે ખરેખર આત્માનમ પોતાને અજ્ઞાનમ જ્ઞાનમ અપી અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ કુર્વન એટલે કરતો આત્મા આત્મભાવાશ્ય કરતા સ્યાત આત્મા પોતાના જ ભાવનો કરતા છે. પરભાવશ્ય ક્વચિતના પરભાવનો એટલે પૂતગળના ભાવનો કરતા તો કદી નથી. જે અગાઉ જ્ઞાનીની અને અજ્ઞાનીની વાત આવી, જ્ઞાનીના કર્તૃત્વની વાત આવી કે પોતે પોતાના જ્ઞાનનો જ કરતા છે, પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે, પણ એ રાગભાવનો કરતા થતો નથી, અજ્ઞાની છે તે રાગભાવનો કરતા થાય છે, આ બધી જે વાત આવી એ વાતને માટે અહીંયા એમ કહે છે કે આ રીતે ખરેખર પોતાને અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ, એ અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, એ પોતાને અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ કરતો આત્મા પોતાના જ ભાવનો કરતા છે, પરભાવનો એટલે પૂતગળના ભાવોનો કરતા તો કદી નથી. અને 62માં શ્લોકમાં એના અર્થમાં અહીંયા કહે છે કે આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે. જ્ઞાનાત અન્યત કિમ કરોતી, તે જ્ઞાન સિવાય બીજું શું કરે. આત્મા પરભાવેશ્ય કરતા અયમ વ્યવહારિણમ મોહ, આત્મા પરભાવનો કરતા છે એમ માનવું તથા કહેવું તે વ્યવહારી જીવોનો મોહ છે, અજ્ઞાન છે. આ ગાથાને આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. ગાથાનો અર્થ તો સહેલાઈથી આમ જ શ્લોક અર્થમાં સમજાય છે, પણ એમાં રહેલી જે મુખ્ય વાત છે એને આપણે ગુરુદેવના પ્રવચનમાંથી સમજીએ. ગાથા 61 અને 62 ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એ પ્રવચન રત્નાકર ભાગ 5મો એના પાના નંબર 57થી શરૂ કરીને આપણે લઈએ. શું વાત આવી કે ખરેખર પોતાને જ્ઞાનરૂપ કે અજ્ઞાનરૂપ કરતો એ આત્મા પોતાના ભાવનો કરતા છે, પણ પરભાવ એટલે પૂજગળના ભાવનો તો કરતા ક્યારેય થતો નથી. પરભાવ એટલે શું? પરના ભાવ એટલે શું? સોનું છે તો સોનાનો ભાવ શું? તો કે એની પીળાશ છે, એની ચીકણાશ છે, એની મેલિએબિલિટી છે, એની કન્ડક્ટિવિટી છે, આ બધો ભાવ એ સોનાનો કહેવાય. એટલે કે એની કેરેક્ટરિસ્ટિક, એનામાં રહેલા ગુણોને કારણે જે છે એવા ભાવે પરિણમન, કે એનું પોતાનું સોનાનું છે તો એવા એના ગુણોને કારણે જે પરિણમન છે એવું પરિણમન, એનો ભાવ, એ પરનો ભાવ કહેવાય. આપણે માટે એ પરનો ભાવ થયો. એટલે એવા પરના ભાવે આત્મા ક્યારેય પરિણમન કરતો નથી, આત્મા પરના ભાવનો કરતા થતો નથી. એટલે એવા સોનાના ભાવનું કરતા પણ તો આત્માને હોઈ શકે જ નહીં. સોનાનો તાર લઈને એમ કહે કે એને હું વાળું છું તો ના, એને એ વાળી શકે નહીં. કેમ કે વળવા પણ એ સોનાનું છે, એ સોનાનો ભાવ છે, એટલે એવો એ વાળવાનો કરતા આત્મા થઈ શકે નહીં. આ સામાન્ય વાતને લઈએ એટલે ખ્યાલ આવશે આપણે ભાવ દ્વારા શું સમજાવવા માંગીએ છીએ. પોતાના ભાવનો કરતા થાય, પોતાના ભાવમાં આપણે અગાઉ જેમ જોયું તેમ જે જ્ઞાની છે એ તો આત્મા તરફ લક્ષ થયું છે, સ્વને જ્ઞેય બનાવી અને પોતે પોતાના સ્વભાવ ભાવને જાણવા વાળો થાય છે, એ જ એનું કાર્ય, એ પણ એનું કરતા પણ છે. પણ અજ્ઞાની છે તે પરનું લક્ષ કરે છે અને પરનું જ્ઞાન કરતા કરતા એ જ્ઞાનમાં જે વસ્તુ જણાય છે એનામાં એ એકરૂપતા લીનતા એ કરે છે, અને એમ એ જે ભાવ કરે છે એ ભાવ પરભાવ છે, એ પરભાવ છે એમ આપણે કહીએ છીએ. એ ભાવ એના છે, ખરેખર તો એ ભાવ એના છે, એની પર્યાયમાં થયા છે, પણ એ વખતે એનું લક્ષ પર તરફ છે. એ બધા ક્ષણિક ભાવ છે, એ પર્યાયમાં છે, લક્ષ પરનું છે. એટલે એવા ભાવોને આપણે વિભાવ ભાવ કયા, વિકારી ભાવ કયા, પણ એ ભાવ ખરેખર તો એ આત્માના જ છે. અને એવા એ ભાવ કરી શકે છે પણ એ ખરેખર એ કંઈ કાર્ય કરી શકતો નથી. ઘડો બનાવવાનો ભાવ કરે પણ કાર્ય તો એ કરી શકતો નથી, કેમ કે કાર્યથી એ પોતે જુદો છે. જે કાર્ય જ્યાં થાય છે એ પદાર્થ જુદો છે. સોની એ સોનાના તારને વાળે છે તો સોનું જુદું છે અને સોનીનો આત્મા જુદો છે, એટલે આત્મા એ કાર્ય કરતો નથી. કુંભાર ઘડો બનાવે છે તો ઘડો જે બને છે એ માટી, અને માટીમાં જે કાર્ય થાય છે એ જુદું દ્રવ્ય છે અને કુંભારનો આત્મા જુદો છે, એટલે એ ખરેખર એ કાર્ય કરતો નથી, પણ એ કાર્ય કરવાનો ભાવ કરે છે. એટલે એવા અજ્ઞાનને કારણે એવા ભાવ કે હું ઘડો બનાવું છું, હું વીટી બનાવું છું, એવા એ ભાવ એનો એ કરતા થઈ શકે. અજ્ઞાન અવસ્થામાં એવા ભાવનો, પર ભાવનો કરતા થઈ શકે, પણ એ પૂદગળના ભાવોનો એટલે કે પૂદગળ જે રીતે પરિણમે છે એનો કરતા થતો નથી. પરના લક્ષી થતા જે ભાવ છે એ એના પોતાના ભાવ છે, એનો એ કરતા થાય અજ્ઞાન અવસ્થામાં, પણ પરના ભાવ એટલે કે પરનું પરિણમન જે છે એવા ભાવ, સોનાનું પરિણમન જે રીતે થાય, માટીનું પરિણમન જે રીતે થાય, એ બધા એના ભાવ, એટલે પર દ્રવ્યના એમાં રહેલા ગુણોને કારણે થતા જે પરિણમન રૂપ ભાવ છે એનો તો જીવ કરતા થઈ શકે નહીં. એ જ્ઞાનમાં કે અજ્ઞાનમાં આપણે જે બધી વાત કરી એ બધામાં એ પરના લક્ષ્ય થતા ભાવ એના છે એવા ભાવનો એ અજ્ઞાની કરતા થાય છે, અને જ્ઞાની છે તે સ્વનું લક્ષ્ય કરી અને પોતાના શુદ્ધ ભાવનો કરતા થાય છે. પણ પરદ્રવ્ય પર પદાર્થ એમાં જે ગુણો છે એને કારણે એનું પરિણમન જે રીતે થાય છે એ ભાવનો તો એ કરતા થઈ શકતો જ નથી. એ વાતને લક્ષ્યમાં રાખી અને આ સ્વાધ્યાય આખો આમાં 61 અને 62માં શ્લોકમાં જે છે તે આપણે કરીએ છીએ. હવે અહીંયા નીચેના પેરેગ્રાફમાં ગુરુદેવ આગળ સમજાવે છે કે અહીં કહે છે કે આત્મા કાં તો જ્ઞાન કરે અથવા અજ્ઞાન કરે, પણ પરભાવનો કરતા તો આત્મા કદી નથી. રાગનો કરતા થાય એ પણ પોતાથી, અને રાગનો જાણનાર થાય એ પણ પોતાથી. આ સિવાય કોઈ પણ પર વસ્તુનો કરતા આત્મા એટલે અજ્ઞાની પણ કદી થતો નથી. આ શરીર, મન, વાણી, કર્મ અને નો કર્મ કે દેશ અને સમાજની સેવાના કાર્યોનો કરતા આત્મા કદી થતો નથી. એવા ભાવ કરે, એવું કરવાના ભાવ કરે, પણ એ ભાવ એના છે એટલે એવા ભાવનો એ કરતા થાય, પણ એ શરીરનો કે મનનો કે વાણીનો કરનારો આત્મા નથી. વાણી પૂતગળ છે, શરીર પણ પૂતગળ છે. આ કર્મ, નવકર્મ, દેશ, સમાજ, સંપ્રદાય આ બધું એનાથી જુદું પૂતગળ છે, એટલે આત્મા એનો કરતા થતો નથી. આત્મા પોતાને જ્ઞાનરૂપ અથવા અજ્ઞાનરૂપ કરે છે અને તે પોતાના ભાવોનો કરતા થાય છે. એટલે જ્ઞાનરૂપ થાય છે તો એ પોતે સ્વભાવ ભાવનો કરતા થાય છે, અને અજ્ઞાનરૂપ થઈ અને એ પરનું લક્ષ્ય કરે છે અને પરમાં કંઈક કરવાના ભાવ કરે છે તો એવા એ ભાવનો કરતા થાય છે, પણ એ ભાવ પણ એના છે, એ એની પર્યાયમાં થાય છે, એ ક્ષણિક છે. પણ પરભાવોનો કરતા તે કદાપી થતો નથી. પરભાવ એટલે પર પદાર્થના ભાવ, શરીરનો ભાવ. શરીરનો ભાવ જળ છે, જળ મન વાણી એ બધું જળ છે, એનો ભાવ એનું પરિણમન જે થાય છે તે એનો આત્મા કરતા થઈ શકતો જ નથી. કેમ કે પદાર્થ જુદો છે, બે વસ્તુ જુદી છે, એટલે પર વસ્તુની પર્યાય બદલવી અને એમાં કંઈ ફેરફાર કરવો એ આત્મા કરી શકતો નથી, અને એ પરમાં જે ગુણ છે એવા ગુણે પણ આત્મા પરિણમી શકતો નથી, એટલે પરના ભાવનો એ કરતા થઈ શકતો જ નથી. અહીં અજ્ઞાનને, વિકારી ભાવને પોતાનો ભાવ કયો છે, કેમ કે તે પોતાની પર્યાય છે ને, પરના લક્ષ્ય થતી એ પર્યાય પોતાની થાય છે ને. એ વખતે ઉપાદાન એનું છે, પણ એ ઉપાદાનને આપણે અશુદ્ધ ઉપાદાન કહીએ છીએ. પર લક્ષ્ય જે ભાવ થાય છે એ વખતે જે ભાવ છે એ ભાવને આપણે અન્ય ભાવ કહીએ, અશુદ્ધ ભાવ કહીએ, વિભાવ ભાવ કહીએ, વિકારી ભાવ કહીએ, પણ એ ભાવ છે તો એનો પોતાનો, અને એ પર્યાય જે થઈ એ જીવની છે, એ ક્ષણિક પરિણામ છે, અને એવા પરિણામને કારણે એને આશ્રમને બંધ થાય છે, એટલે એ પરિણામ છે તો એના પોતાના. પણ જ્યારે શુદ્ધનયનો વિષય ભગવાન આત્મા ત્રિકાળી જે દ્રષ્ટિનો વિષય છે એને જણાવવો હોય ત્યારે આપણે એમ કહીએ છીએ કે એ પરિણામ છે તે પૂતગળ પરિણામ છે, ત્યારે આપણે એમ કહીએ છીએ. પણ ખરેખર તો એ પરિણામ એના પોતાના છે, એ ક્ષણિક પરિણામ છે, અને એ પરિણામ એ ભાવ એના પોતાના છે, એ ભાવનો એ કરતા છે. અજ્ઞાન અવસ્થામાં એ ભાવનો એ કરતા થાય છે, એટલે જ એને આશ્રવને બંધ થાય છે. પણ આત્મામાં કોઈ ગુણ નથી એવો કે જેને કારણે એવા વિકારી અન્ય ભાવ અશુદ્ધ ભાવ થાય, એટલે જ્યારે આત્માનું શુદ્ધ સ્વરૂપ દર્શાવવું હોય ત્યારે એમ કહીએ કે એ ભાવ આત્માના નથી. બરાબર છે, આ વાત આપણે ઘણી વાર કરી છે, ફરી આપણે યાદ કરી. એટલે અહીં એ અજ્ઞાનને, વિકારી ભાવને પોતાનો ભાવ કયો છે, કેમ કે તે પોતાની પર્યાય છે. તથા અહીંયા જે પરભાવ શબ્દ લીધો છે ને, એ પરભાવ એટલે એ વિકારી કે એ ભાવની વાત નથી, એટલે પરદ્રવ્ય જે છે એના ભાવ. પરભાવ શબ્દનો અર્થ અહીં વિકારી ભાવ નહીં, પણ જળ પૂતગળના અને પરદ્રવ્યના ભાવ એમ કરવું. એ પરદ્રવ્ય બીજું દ્રવ્ય જે છે એના ભાવ, એનો ભાવ એટલે એના ગુણોને કારણે જે છે ભાવ, એ ભાવ. ઉદગણના અને પરદ્રવ્યના ભાવોનો કરતા આત્મા કદી નથી. આ વાણી બોલાય, શરીરનું હલનચલન થાય, આ બધું મંદિરમાં એના શિલારોપણનું કાર્ય થાય, મંદિર બને, એનું નિર્માણ થાય, પ્રતિમા બને, આ બધું જે કંઈ થાય છે તે બધા પરદ્રવ્ય છે. અને એ પરદ્રવ્યના પરિણામ એમાં રહેલા ગુણોને કારણે જે રીતે થાય તે રીતે થાય છે એને એ પરભાવ કહેવામાં આવ્યા. એવા એ પરભાવનો કરતા આત્મા ક્યારેય થતો નથી. તો પ્રશ્ન કર્યો કે આત્મા જ્ઞાન ભાવે તો પરનું કાંઈ ન કરે, એ તો બરાબર સમજાય, પણ વિભાવ ભાવ વડે તો પરનું કાંઈક કરે કે નહીં? જ્ઞાન ભાવમાં જ્ઞાની છે એટલે પરનું ન કરે, પણ એ વિભાવ ભાવ હોય, અજ્ઞાની હોય, ત્યારે એ પરનું કંઈક કરી શકે કે ન કરી શકે? આવો જ પ્રશ્ન ઘણા વખત પહેલા આપણને પણ સ્વાધ્યાયમાં આવ્યો હતો. ગુરુદેવે બહુ સ્પષ્ટ ઉત્તર આપ્યો છે કે કહ્યું ને કે આત્મા પોતાને જ્ઞાનરૂપ કરે કે અજ્ઞાનરૂપ કરે, એટલે કે પોતે જ્ઞાનરૂપે પરિણમે કે અજ્ઞાનરૂપે પરિણમે, પણ તે પોતે પોતાના ભાવનો કરતા છે. પણ પરદ્રવ્યના, પરદ્રવ્ય બીજું દ્રવ્ય છે, એ દ્રવ્યના ભાવોનો તો તે કદીય કરતા નથી. આત્મા અજ્ઞાનપણે વિભાવ ભાવને કરે તો એ વિભાવ ભાવ જે છે એ એનો ભાવ, એટલે આત્માનો જીવનો ભાવ છે, એ અજ્ઞાન છે માટે એ ભાવને કરે છે. એટલે એવા એ ભાવ પણ એના ભાવ છે, એટલે અજ્ઞાન અવસ્થામાં થતા ભાવને એ કરે, પણ એ વખતે પણ પરદ્રવ્યના ભાવને એ કરે એમ તો બનતું નથી. અજ્ઞાનપણે વિભાવ ભાવને કરે, પણ તે વિભાવ વડે તે પરદ્રવ્યના ભાવોને ક્યારેય કરી શકે નહીં, ત્રણ કાળમાં ના કરી શકે. આવી જ વસ્તુ સ્થિતિ છે. હવે 62મા શ્લોક ઉપરમાં જે પ્રવચન કરવામાં આવ્યું એના અંશોને આપણે લઈએ. એમાં જે વાત આવી એને ફરીથી આપણે લઈએ એટલે સ્પષ્ટતા થઈ જાય કે 62ની અંદર શું વાત હતી. 62ની અંદર એ વાત હતી કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને પોતે જ્ઞાન જ છે, એ જ્ઞાન સિવાય બીજું શું કરે, એટલે કે બીજું કંઈ કરી શકે નહીં. એટલે કે 61માં કળશની અંદર જે વાત છે એની પૂર્તિ અહીંયા 62માં કળશમાં થતી હોય એવો આ 62નો કળશ છે કે આત્મા તો ભાઈ જ્ઞાન સ્વરૂપ છે, એ પોતે જ્ઞાન જ છે ને તે જ્ઞાન સિવાય બીજું શું કરે, કંઈ કરે નહીં. એમાં ગુરુદેવે બહુ સરસ વાત કરી છે. પ્રવચન રત્નાકર ભાગ 5મો પાના નંબર 98 ઉપર અહીંયા કહે છે, કળશ 62 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ સમજાવે છે કે આત્મા જ્ઞાન મૂર્તિ ચૈતન્ય ઘન આનંદ રસનો કંદ જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે. કેવો છે? જ્ઞાન મૂર્તિ ચૈતન્ય ઘન, જે હંમેશા જ્ઞાન કરવા વાળો છે, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા માત્ર જ્ઞાન 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 કરે છે, બીજું કંઈ કરતો નથી. અને અનંત ગુણોનું જે પરિણામ થઈ રહ્યું છે એને પોતે એ આનંદ રૂપે અનુભવે છે, એમાં એને આનંદ, શાશ્વત સુખનો આનંદ આવે છે. પણ એ તો જ્યારે એવું એ પ્રગટ કરે ત્યારે, અને એમાં એ સ્થિર થઈ જાય ત્યારે, પણ સ્થિર નથી થયો અને દ્રષ્ટિ કરે છે એને જે અનુભવ કરે છે એમાં પણ એ જ સુખનો એને ક્ષણિક અનુભવ થાય છે જે સિદ્ધને છે. એટલે એવો જ્ઞાનમૂર્તિ ચૈતન્ય ઘન આનંદ રસનો કંદ, આનંદ રસનો કંદ છે જેમાંથી આનંદનો રસ એને પ્રાપ્ત થાય છે. પેલા સક્કરિયા વગેરે જે કંદ છે ને, એવી રીતે કે જેમાંથી સક્કરિયું છે તેઓ મીઠાશ મીઠાશ જ લાગે, એ રીતે આ આનંદ રસનો કંદ છે એમાંથી આનંદ જ આવે, બીજું કંઈ ન હોય. એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, આવો આ સ્વભાવ છે. વળી અભેદથી કહ્યું કે પોતે જ્ઞાન જ છે, ભેદ પાડીને નહીં, અભેદથી કહ્યું છે. એટલે કે બે વસ્તુ જુદી નથી, આત્મા જુદો અને જ્ઞાન જુદું એમ નહીં, અભેદથી કહ્યું કે પોતે જ્ઞાન જ છે. આત્માની બધી અવસ્થામાં બધા પ્રદેશોને વિશે એ જ્ઞાન ગુણ વ્યાપેલો જ રહે છે, એટલે પોતે જ્ઞાન જ છે, તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા જ્ઞાન સિવાય કંઈ કરતો નથી. શું તે અચેતન પૂતગલના કર્મ કરે, પૂતગલના કાર્યો કરે, જે જળ છે તે ન કરે, કદી ન કરે? આ શરીરની ક્રિયા, ભાષાની બોલવાની ક્રિયા, પૂતગલ કર્મ બંધની ક્રિયા, એ બધું આત્મા કરી શકતો નથી, કે પરના કામો આત્મા કરે નહીં. પરનું કાર્ય કરવામાં આત્મા તો પાંગળો છે, અશક્તિમાન છે. એક તણખલાના બે ટુકડા પણ આત્મા કરી શકે નહીં, તણખલાને સ્પર્શી પણ શકે નહીં. આ શરીરની ક્રિયા આત્મા કરી શકે નહીં. શરીર એ ઉદ્ગળ છે, પરદ્રવ્ય છે. આત્મા જ્ઞાન સ્વભાવી, આનંદ સ્વભાવી છે, એ ચેતન છે. એ ચેતન જડના કાર્યો કરતો નથી, કરી શકતો નથી. પરનું કાર્ય કરવામાં આત્મા પાંગળો એટલે અસમર્થ છે. અહીંયા ત્રણ વાત લીધી છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને પછી પોતે જ્ઞાન જ છે, જ્ઞાન સ્વરૂપ છે એમ પહેલા કહ્યું, ને પછી આગળ મૂળ શ્લોકની અંદર જે વાત લીધી, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને પછી કહ્યું કે પોતે જ્ઞાન જ છે, અને ત્રીજું લીધું કે તે જ્ઞાન સિવાય બીજું શું કરે, એટલે પોતે કંઈ કરી શકે નહીં. આમ ત્રણ વાત લેવામાં આવી છે. પ્રવચન રત્નાકર પાના નંબર 99 પર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આત્મા પરનું કર્તાપણું છોડી પોતાના જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ રત્નત્રય, શુદ્ધ રત્નત્રય, શુદ્ધ રત્નત્રયની વાત લીધી, એનું આરાધન કરીને નિર્વાણને પ્રાપ્ત કરે છે. શુદ્ધ રત્નત્રય નિશ્ચયથી જે છે તે એવા જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ શુદ્ધ રત્નત્રયનું આરાધન કરીને નિર્વાણને પ્રાપ્ત કરે છે. આત્માનું ધ્યાન કરીને નિર્વાણ પામે છે. પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, અને એમ એ નિર્વાણને પામે છે. વ્યવહાર રત્નત્રયનું આરાધન કરીને નહીં. વ્યવહાર રત્નત્રય શું છે? વ્યવહાર રત્નત્રય તો જે આરાધક જીવ છે એને જ્યારે એ આરાધના કરે છે ત્યારે જે બહારમાં છે એ વ્યવહાર રત્નત્રય છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા, આ બધું જે છે એ એવા આરાધક જીવને હોય છે. પણ ખરેખર નિશ્ચયથી તો એ રૂપે પરિણમી જાય છે. પોતે એ રૂપે પરિણમી જાય છે જેવો એ ભગવાનના જ્ઞાનમાં આવ્યો છે તેવો. એટલે એ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ પરિણમન શુદ્ધ રત્નત્રય નિશ્ચયથી એમ એ પરિણમન કરતા નિર્વાણને પ્રાપ્ત કરે છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપે કાયમ માટે ટકીને રહી જાય, એમ જ એ સ્થિર થઈ જાય નિર્વિકલ્પ ધ્યાનમાં, એટલે એ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને કેવળ જ્ઞાન થયા પછીથી બાકી રહેલા જે ચાર અઘાતી કર્મો છે એની મેળે ખરી જાય છે, અને એમ પછી એ નિર્વાણને પામે છે. એટલે વ્યવહાર રત્નત્રય એ કંઈ મોક્ષનું કારણ નથી. અહીંયા નીચે કહે છે કે પંચાસ્તિકાએ ગાથા 146ની ટીકામાં ત્યાં બીજી ગાથાનું અવતરણ ટાંકીને અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે કે શ્રુતિઓનો અંત નથી, એટલે કે શાસ્ત્રોનો પાર નથી, જ્ઞાનનો પણ પાર નથી. કાળ થોડો છે અને આપણે દુર્મેઘ છીએ, માટે તે જ કેવળ શીખવા યોગ્ય છે કે જે જરા મરણનો ક્ષય કરે. જરા એટલે વૃદ્ધાવસ્થા. જન્મ જરા અને મરણ એ હવે થાય નહીં, એ જ વાતને શીખવી જોઈએ. શાસ્ત્રમાં જે જ્ઞાન છે, ગાથાઓ છે, જે શ્રુત ભર્યું પડ્યું છે એનો અંત નથી. 12 અને 14 પૂર્વનું જ્ઞાન છે, શાસ્ત્રોનો પાર નથી. અને શ્રુતનો દરિયો અગાધ છે, અને અમે દુર્મેઘ છીએ, એટલે કે એટલું બધું જ્ઞાન અમને નથી. અમારી બુદ્ધિ મંદ છે, અમે ઠોક નિશાળિયા જેવા છીએ. જો અમૃતચંદ્રાચાર્ય જેવા મુનિ આમ કહે છે કે જેમણે સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય જેવા શાસ્ત્રોની અજોડ અદભુત ટીકા કરી છે, એવા આ મહાપુરુષ દિગંબર સંત એમ કહે છે કે અમે તો મંદબુદ્ધિ ઠોટ છીએ. ક્યાં કેવળ જ્ઞાન, અને ક્યાં 12 અંગનું જ્ઞાન, અને ક્યાં અમારું અલ્પ જ્ઞાન. શાસ્ત્રોનો પાર નથી, કાળ થોડો છે, બુદ્ધિ મંદ છે, માટે તે જ કેવળ શીખવા યોગ્ય છે કે જે જરા મરણનો ક્ષય કરે. પ્રભુ, આપણે પણ આ જ કરવાનું છે, એટલા માટે ગુરુદેવે આ વાત લીધી છે. શું કરવા યોગ્ય છે? તો કહે છે કે પરના કાર્યો તો તું કરી શકતો નથી, અને પુણ્ય પાપના ભાવ જે અજ્ઞાન છે, દુઃખમય છે, એવા ભાવ પણ કરવા યોગ્ય નથી. અને એમ કરી અને તું તારા સ્વભાવ ભાવમાં જઈશ, એનું લક્ષ કરી અને એનો અનુભવ કરીશ, તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થતાં એમાં વિશેષ પુરુષાર્થ કરી અને નિર્વાણને પ્રાપ્ત કરી શકીશ. ગુરુદેવ અહીંયા કહે છે પાના નંબર 100 પર કે અજ્ઞાની પુણ્ય પાપના ભાવ કરે છે, પણ પરનું તે કાંઈ કરી શકતો નથી. પરનું કરે તો પરમા તન્મય થઈ જાય. પોતાની સત્તા છોડીને પરમા તન્મય થાય તો પોતાનો નાશ થઈ જાય. આત્માની સત્તા છે કે નહીં? આત્મા હોવાપણે છે ને, એની સત્તા છે ને, એનું હોવાપણું છે ને, અનાદિથી છે, અનંતકાળ સુધી રહેવાનું છે. તો એવી પરની સત્તામાં જો એ તન્મય થઈ જાય, પરની સત્તામાં જતો રહે તો પોતાની સત્તાનો નાશ થાય, પણ એમ તો બનતું નથી. માટે આત્મા પરનો કરતા નથી. એટલે પરદ્રવ્યનો, પરદ્રવ્યની પર્યાયનો પણ એ કરતા નથી. ભલે અજ્ઞાન અવસ્થા હોય તો પણ એનો એ કરતા થતો નથી. તો આ રીતે આપણે 62 શ્લોક સુધીનો સ્વાધ્યાય પૂરો કર્યો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે